यथा नाम तथा गुण, नामानुसार गुणयुक्त। जेव जेव नाम होय ए नाम प्रमाणे ये मानस होय, एना गुण एना नाम प्रमाणे होय। अने एटला माटे तो आपणे त्यां नाम पाड़वानी अंदर ज्योतिषमां राशिओ छे, 12 राशि छे। अने 12 राशिना अधिष्ठाता देवो छे, एटले जन्म समये चंद्र जे राशिमां होय ए राशि उपरथी एनुं नाम पड़े छे। એટલે મન કઈ રાશિમાં ચંદ્ર છે એના ઉપરથી માણસ ઓળખાય છે। ચંદ્ર એ મનનો સ્વામી છે અને દરેક રાશિઓના જુદા જુદા સ્વભાવ છે અને એના પ્રમાણે જુદા જુદા નામ પડતા હોય છે। જે રાશિથી નામ પડે એ પ્રમાણે એના ગુણ હોય, એ અક્ષરો ઉપરથી यथा नाम तथा गुण। पर ए आपणी संस्कृतिनी शास्त्र परंपरा लुप्त थाय क्यारेक क्यारेक, अने नाम मन भावता गमे ते पाड़े तो एमां माणसनो साचो परिचय नथी। नाम उपरथी ज एनो परिचय थशे कि आनुं मन आवुं हशे, आना विचारो आवा हशे। एटले नाम अने गुण, નામાનુસાર ગુણયુક્ત। એટલે જે કોઈ નામ છે એ નામ પ્રમાણે એના ગુણ કેવા છે એ ખબર પડી જાય। તો જય મહારાજનું ગુરુ ભગવાનનું નામ છે એ પ્રમાણે જ એમના સદગુણો છે અને સદગુણનો ભંડાર છે। આમ આપણને આ સ્તુતિની અંદરથી ગુરુ મહારાજની નો પરિચય, એમનું દર્શન મળ્યું આપણને। ઓળખાણ પણ ન કહેવાય, પરિચય પણ ન કહેવાય, દર્શન કહેવાય। નામાનુસાર ગુણયુક્ત એ પ્રકારનું આપણને દર્શન થયું મહારાજમાં, જય મહારાજની અંદર। અને એટલા માટે સ્તુતિની અંદર જે કઈ સ્તવાયું એની અંદર સૌ પ્રથમ ગુરુ મહારાજની, ગુરુ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું નામાનુગુણયુક્ત, નામાનુસાર ગુણયુક્ત। પ્રભુ આપના નામ પ્રમાણે અનુસાર આપ એવા ને એવા ગુણયુક્ત છો, એવા જ ગુણ પ્રધાન છો। આપ સંત પણ છો અને રામ પણ છો। સંતોના ગુણ આપણામાં પરિપૂર્ણ છે, ભગવાન રામના પર ગુણો પણ આપનામાં પરિપૂર્ણ છે, ભગવાનના પણ ગુણો છે। આમ નામ પ્રમાણેના ગુણનો ભાવ અને ગુણ પ્રમાણે નામ, આ દર્શન આપણા ઈષ્ટદેવનું, આપણા આરાધ્યનું આપણને આ સ્તુતિમાં એક એક સંબોધન શ્લોકનો એક એક શબ્દ ગુરુ મહારાજના એક એક સંબોધન માટે છે અને એક એક સંબોધનનું નામ એ જ એમના ગુણ છે। દરેકે દરેક શબ્દમાં જે સંબોધન છે એમાં એટલા બધા જ ગુણો ગુરુ ભગવાનના છે। એ સ્તુતિની અંદરથી એ ગુણો દ્વારા આપણને જય મહારાજનું સાચું દર્શન થાય। આપણા જય મહારાજ ગુરુ ભગવાન આટલા સુંદર છે, એ આવી દિવ્ય ભૂમિ દિવ્ય વિભૂતિ છે એમ આપણને પોતાને અહોભાવ જાગ્રત થાય। એ તો જે છે છે જ, પણ એ દર્શનમાંથી આપણા અહોભાવ જાગ્રત થવા જોઈએ, ત્યારે ભક્તિ પુષ્ટિ થાય, ભક્તિને પોષણ મળે। અને આટલા બધા સદગુણોનું દર્શન થતા ભક્ત કહે છે શ્રી સંત રામ ગુરુમ ઈશમ, અમારા ગુરુદેવ માત્ર નહીં, અમારા ઈષ્ટદેવ, અમારા ઈશ્વર, અહમ નમામી, એમને હું વંદન કરું છું। એટલો સરસ કે પરિચય થાય, દર્શન થાય, ત્યાર પછીથી એના પ્રત્યે આપણને સદભાવ જાગે। કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ તીર્થ હોય, સૌથી પહેલા એનું મહાત્મ જાણવું પડે, મહાત્મ જાણ્યા પછીથી એના પ્રત્યે સદભાવ વધારે જાગૃત થાય, શ્રદ્ધા વધે છે. એટલે આ સ્તુતિ દ્વારા પણ આપણને મહાત્મા, ગુરુ ભગવાનનું મહાત્મા આપણને મળે છે, એમનું દર્શન થાય છે એમાં. અને એમ કે આવા છે તો ચાલો આપણે દર્શને જઈએ, ચાલો આપણે સત્સંગ કરવા માટે જઈએ, ચાલો એમના સાનિધ્યમાં આપણે રહીએ. આ ક્યારે મહાત્મા મહિમા સમજાય ને ત્યારે વધારે આનંદ આવે. કોઈ પણ વસ્તુને, જલેબી છે, નામ સાંભળ્યું છે પણ ખબર નથી, પણ જલેબીનું વર્ણન કરવામાં આવે, આવી સરસ ગોળ ગોળ હોય, સરસ મીઠી મધુરી હોય, સ્વાદ સરસ આવે, ગરમ ગરમ ખાવાનું મન થાય અને બહુ જ સરસ લાગે, તો તમે એકવાર ચાખો એટલે ઘણી બધી ખાઈ જાઓ. આમ સૌથી પહેલા એનો મહિમા, એનું માતમ સમજવું પડે કે શું હશે જલેબી, કેવી રીતે બનાવાય, કેવી રીતે બને છે, સ્વાદ કેવો છે, સુગંધ કેવી છે, દેખાવ કેવો છે, આ બધું જ વર્ણન થયા પછીથી એમ થાય ચાલો જલેબી ખાવા જઈએ. એમ સદગુરુની પાસે પણ જતા પહેલા એમનો મહિમા, પહેલું દર્શન મળે અને પછીથી એનો ભાવ. આપણને ખબર છે કે સૌથી પહેલા 1962-60 ની વાત છે, 9મામાં ભણતા હશું તે વખતે મહારાજ શ્રી જાનકીદાસજી મહારાજે ચારધામની યાત્રાએ મૂકી, ત્યારે એમાં બદ્રી કેદાર પણ જવાનું હતું. તો કઈ જઈએ છે આટલું બધું, તો કાકા કાલેલકર ને મારા હિમાલયનો પ્રવાસ એ આપણે આખો વાંચી ગયા. એટલે એની અંદર જે લેખકે આખું પ્રકૃતિનું, એનું જે હિમાલયનું વર્ણન કરેલું, એ જોઈને એમ થયું ઓહ કેટલું સરસ. અને ત્યાં ગયા પછી જયારે જોયું ત્યારે એનો આનંદ ઓર વધારે આવ્યો. તો આ છે દર્શન, પહેલું પરોક્ષ દર્શન થાય વાંચન દ્વારા, સ્તુતિ દ્વારા, અને પછી પરોક્ષ દર્શન, પ્રત્યક્ષ દર્શન થાય તો એમાં આનંદ આવે. ભગવાનના દર્શન કરીએ તો પહેલા ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના સ્વરૂપને સમજીએ, એમના ગુણો, એમની કથાઓ, એમનું નામ આ બધું વાંચ્યા પછીથી એમની લીલાઓને વાંચીએ, સમજીએ, સાંભળીએ, અને પછી હે ભગવાન આટલા સુંદર છે, ચાલો ચાલો વૃંદાવન જઈએ, મથુરા જઈએ, અયોધ્યા જઈએ. કેમ કે ભગવાન જોયા નથી, પણ વાંચન, સત્સંગ, એનું સ્મરણ, એની સેવા, એ આપણને છેક ત્યાં સુધી લઈ જાય. આમ પેલો મહિમા સમજીએ અને ત્યાર પછીથી એ મહાપુરુષના દર્શન કરીએ ને એમાં આનંદ આવે. અહીંયા સ્તુતિની અંદર જય મહારાજ ગુરુ ભગવાનના દર્શન પેલા થાય, કેવો નામ પ્રમાણે ગુણ હશે તો ભગવાન કેટલા સુંદર હશે, કેવા હશે. અરે અપરોક્ષ સુખ અનુભવવા વાળા અને એની અંદર લીન દર્શન કરવા જ જોઈએ. જે સતત આત્માની અંદર રમણ કરવા વાળા છે એવા સિદ્ધ મહાપુરુષ, એ દિવ્ય ચેતના કેવી હશે. ચાલો ચાલો, ત્યાગી હશે, તપસ્વી હશે, દિવ્ય હશે. આમ બધું, આટલું બધું મહાતમ આપણા માનસિક રીતે પેલું તૈયાર થાય, પછીથી જઈએ તો શ્રદ્ધાથી દંડવત કરવાની ઈચ્છા થાય, પગે લાગવાની ઈચ્છા થાય, માથે હાથ મુકાવવાની ઈચ્છા થાય, કઈક બે એમના શબ્દો સાંભળવાની ઈચ્છા થાય. એમને આવ્યા આઈએ તો કોક સાધુ બેઠા છે, રે એમાં શું હશે. ઉભા ઉભા ક્યાંક હાથ જોડીએ કે જોડીએ, માથો નમાવી નાઈ નમાવીએ, એમને ચાલે છે કેમ, એના મહાત્માની ખબર નથી. તો હંમેશા કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ તીર્થ ભગવાનનું મહાત્મા, ગ્રંથનું પણ મહાત્મા પહેલું સમજીએ તો પછીથી એમાં વિશેષ દર્શન થાય, વિશેષ આનંદ આવે. આ સ્તુતિમાં જય મહારાજને વર્ણવ્યા છે, જય મહારાજને સેવ્યા છે, સ્તુતિની અંદર પણ સેવન થાય એમના ગુણોથી, એમના નામથી, એમની સ્તુતિથી, અને એમ થાય કે આવા જ આવા મોટા ભવ્ય દિવ્ય મારા મહારાજને ચાલો જોવા, ચાલો દર્શન જઈએ ગુરુદેવના, રે મન વચન કરમ કરી સેવીએ, રે કટે કોટી જન્મના પાપ સંત રામ શિરોમણિ મૂર્તિ. તો આમ જયારે આવા ભજનથી, સત્સંગથી મનની અંદર પહેલા તૈયારી થાય, ત્યાર પછી જ ત્યાર પછી જ ભગવાન સુધી, હૃદય સુધી ભગવાન પહોંચે. આપણે મંદિરમાં આવીએ તો દંડવત કરીને, પરિક્રમા કરવાની, બેસવાની, સેવા કરવાની બધી ઈચ્છાઓ થાય. પણ કોઈક વિધર્મી આવ્યો હોય તો આમાં ઉભો આમાં જ જોયા કરશે, અને એનું માથું એની આંખો જ ફરતી હશે, એનામાં શ્રદ્ધા નહીં હોય. તો શ્રદ્ધા મહાત્માથી ઉત્પન્ન થાય, અને મહાત્મા જ સમજ્યા પછીથી જ ભક્ત એમ કે શ્રી સંતરામ ગુરુમ ઈશમ અહમ નમામિ, એવા મારા સદગુરુ ભગવાન, એવા મારા ઈશ્વર, મારા ઈષ્ટદેવને હું વંદન કરું છું. મારું મસ્તક મૂકીને મારું જીવન સંપૂર્ણ સમર્પિત કરી દઉં છું. આ ભાવ છે. એવા સદગુરુ ભગવાન કેવા છે? એ સત્ય સ્વરૂપ, જે આ સૃષ્ટિનું પરમ સત્ય સ્વરૂપ છે. પરમ સત્ય જે છે સમગ્ર સૃષ્ટિનું, અને સમગ્ર સૃષ્ટિનું પરમ સત્ય કયું? પરમાત્મા. આ જીવનનું પરમ સત્ય, આ શરીરનું પરમ સત્ય કયું? આત્મા. શરીર એ આખી સૃષ્ટિનો જ એક ભાગ છે, એમાં આત્મા છે, અને સમગ્ર સૃષ્ટિની અંદર પરમાત્મા છે. તો સમગ્ર સૃષ્ટિમાં જેમ પરમાત્મા સત્ય છે, એમ આખા શરીરની અંદર આત્મા પરમ સત્ય છે. અને એટલે કહ્યું સત્ય સ્વરૂપ અચલમ, આપ આપના સત્ય સ્વરૂપમાં અચલ છો, સહેજ પણ વ્યથિત નથી, વિક્ષિપ્ત નથી, ચિલિત પણ થતા નથી. સત્ય સ્વરૂપમ અચલમ, પોતાના આત્માનું સત્ય, પરમ સત્ય આત્મા છે, અને પોતાના સત્ય આત્મા સ્વરૂપની અંદર સ્થિર છે, સહેજ પણ ચલાયમાન નહીં. જેની દ્રષ્ટિ ચંચળ ન હોય, સૌમ્ય ભાવથી બિરાજ્યા હોય, અને દ્રષ્ટિ આપતા હોય પણ સ્થિર હોય, મનથી પણ સ્થિર હોય, દ્રષ્ટિથી પણ સ્થિર હોય. શરીર તો સ્થિર રહેવાનું જ છે. જ્યાં મન વિચારો અને દ્રષ્ટિ સ્થિર હોય, ત્યાં શરીર આપોઆપ સ્થિર ને શાંત હોય. એટલે સ્થૂલ શરીરમાં રહેલી ચેતના એ પરમ સત્ય છે, અને એ પણ અચલ છે. આત્મા આમે અવ્યક્ત છે, અવ્યય છે, અજન્મા છે, અમર છે. એને ક્યાંય જવા આવવાનું રહેતું નથી, એને કોઈ વિકૃતિ નથી. જે વિકૃતિઓ છે શરીરને છે, નાનું મોટું, ઘરડું, વૃદ્ધ, કરચલીઓ, મૃત્યુ, જન્મ, એ બધી જ વિકૃતિઓ, એ બધા જ પરિવર્તનો શરીરને છે. માટે શરીર સત્ય ક્યારેય નથી. શરીર તો મરણ ધર્મ છે, અસત્ય છે, એક દિવસ એનો નાશ થઈ જવાનો. તો સત્ય શું છે? જે અવિનાશી છે. અવિનાશી કોણ છે? તો કે આત્મા છે. તો જે આત્મા એ પરિપૂર્ણ છે, આત્મા એ અવિનાશી છે. અને એટલા માટે ગુરુ મહારાજ, ગુરુ ભગવાન પોતાના દિવ્ય આત્મ સ્વરૂપની અંદર જ સતત સત્ય સ્વરૂપની અંદર વિલીન છે. સત્ય સ્વરૂપમ અચલમ, બિલકુલ અચલ. એવી અચલ વિભૂતિ ક્યારે પણ નાશ ન પામે. માણસ ભલભલો હોય ને, આવી પડેલી પરિસ્થિતિમાં હાલી ઉઠે, હાલી જાય, ધ્યાનમાં કે ભજનમાં બેઠા હોઈએ, એક મચ્છર કે કીડી ખાઈ જાય, કરડી જાય, અથવા ક્યાંક ખંજવાળ આવે તો અચલતા રહે છે, સ્થિરતા રહે છે ખરી, તરત ટપલી ઉઠી જાય. એ દેહાધ્યાસ છે. શરીર ભાવ જ્યાં સુધી રહેલો હશે ને, ત્યાં સુધી સ્થિરતા ધીરતા આવતી નથી. ત્યાં સુધી અચલતા ક્યારે આવે? કે જયારે દેહ ભાવ છૂટી જાય, શરીરનું જે થવાનું હોય તે થાય, પણ પોતાના સાધન માંથી, પોતાના ધ્યાન ધારણા માંથી સહેજ પણ વિચલિત, બિલકુલ શાંત. તો આમ આપણી એટલે ગુરુ મહારાજની સ્થિતિ અવસ્થા, એનું દર્શન કેવું છે, કે મારા તો સત્ય સ્વરૂપ છે, સમગ્ર જગત આ સંસાર અસત્ય છે, નાશવંત છે, મરણ ધર્મ છે, ક્ષણભંગુર છે, ગમે તેવું બન્યું છે પણ ક્યારેક 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 એનો નાશ તો થવાનો જ છે, પણ જે સત્ય છે એનો ક્યારેય નાશ થતો નથી. સમગ્ર સૃષ્ટિ જે છે વિશ્વ એ તો જે અચલ છે એ છે. સમજીએ કે શરીરની અંદર પાંચ ભૌતિકતા છે અને આત્મા પણ છે, આત્મા સત્ય, પણ જે આ સ્થૂલ શરીરનું સ્વરૂપ છે, સ્થૂલ શરીર છે, એ એકલું જ ક્ષણભંગુર નાશવંત છે. કે બધા ભેગા થઈને પાંચ ભૌતિકતાનું શરીર બન્યું, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. આકાર એકલો જ નષ્ટ પામે છે, મૃત્યુ પામે છે, પણ એની અંદરના જે પાંચ તત્વો છે ને એ તો પોતપોતાના વિભાગની અંદર પાછા ભળી જાય છે, નાશ એનો પણ થતો નથી. વાયુ વાયુમાં, જળ જળમાં, માટી માટીમાં મળી જાય. જે જગ્યા રોકી છે, જેમ માટલું હોય એ જગ્યા રોકે, ફૂટી જાય એટલે જગ્યા એ પાછી ઘરના જગ્યાની અંદર ભળી ગઈ. ઘટાકાશ, મઠાકાશ અને મહાકાશ કહ્યું છે. એક ઘરની અંદર ઘડો છે, જગ્યા રોકે છે, પણ ઘડો ફૂટી ગયો એ જગ્યા રોકતું બંધ થઈ ગયું. એક ગામ છે, એની અંદર એક ઘર છે, ઘરે જગ્યા રોકી છે, ઘર જૂનું થઈને પડી ગયું, જગ્યા રોકાયેલી ખુલ્લી થઈ ગઈ. બસ એ ઘટાકાશથી ઘરાકાશ ને ઘરાકાશથી મહાકાશની અંદર પડી. તો આ બધા જ પાંચે પાંચ તત્વો એ પણ શાશ્વત છે, આત્મા પણ શાશ્વત છે, માત્ર આ શરીરનો જે આકાર છે ને એ નાશવંત છે. આટલી બધી હવા છે એનું નાશ થાય છે, આટલું બધું પાણી છે એનું નાશ થાય છે, ચક્ર ફર્યા કરે છે. આત્મચેતના પણ એ રીતે શાશ્વત છે, એ આત્મચેતના પરમ તત્વની અંદર જતી રહે છે, આત્મા પરમાત્મામાં ભળી જાય. એટલે સત્ય સ્વરૂપ છે, અસત્ય છે એકમાત્ર શરીર. તો ગુરુ મહારાજ તો એ અસત્યથી બહાર છે, સત્ય સ્વરૂપ, સ્વયં સત્ય સ્વરૂપ છે, પોતાનું સત્ય સ્વરૂપ પોતાને જ સમજાય. આત્મા પરમ સત્ય છે, પોતાનો આત્મા એ જ પોતાનું પરમ સ્વરૂપ છે, અને એને સમજ્યાથી જગત સૃષ્ટિ સમજી શકાશે, આત્માને સમજ્યાથી પરમાત્માને પણ સમજી શકાશે. પણ જે આત્માને નથી પ્રાપ્ત કરી શકતો એ પરમાત્માને પણ પ્રાપ્ત કરી શકતો નથી, જે આત્માને નથી ઓળખતો એ પરમાત્માને પણ ઓળખી શકતો. એટલે ગુરુ મહારાજ તો સ્વયં આત્મા સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, પોતાના આત્મા સ્વરૂપને પરિપૂર્ણ રીતે સમજી ચૂકેલા છે. એટલે માત્ર સત્યને સમજેલા જ નહીં, સત્ય સ્વરૂપ આપ જાતે જ પરમ સત્ય છો. એ પરમ સત્ય આપણા સૌની અંદર છે. ચૈતન્યમ શિષ્ય મધ્યે પ્રભુ મારા હૃદયા કમળ વચ્ચે રો છો રે. મહારાજનું, ગુરુ મહારાજનું, ગુરુ ભગવાનનું સત્ય સત્ય સ્વરૂપ આપણા સૌમાં છે, શાશ્વત છે. તો એ સત્ય સ્વરૂપને મહારાજ પરિપૂર્ણ રીતે પોતાના સ્વરૂપમાં જ બિરાજેલા છે, અને એટલા માટે એમને સંબોધન કર્યું, યથા નામ તથા ગુણ. સર્વેષામ હૃદય રમંતિ ઇતિ રામઃ. દરેકના હૃદયની અંદર રમવા વાળા માટે તમે છો, અને દરેકના સમવા રમવા વાળું પરમ સત્ય છે આત્મા, અને આત્મા સૌમાં બિરાજેલું એ જ આપનું પરમ સત્ય સ્વરૂપ છે. સત્ય સ્વરૂપમ અચલમ, આપ અચલ છો. પરમાત્મા આ સૃષ્ટિમાં એકમાત્ર અચલ છે, બાકી આખી જ સૃષ્ટિ પરિવર્તનશીલ છે. આ દુનિયાને જુઓ ને, દુનિયા ચાલ્યા કરે છે વર્ષોથી, પણ આપણા જેવા તો અનેકો આવ્યા છે, અનેકો અગણિત, છે એની કોઈ યાદી કે આ સૃષ્ટિ પર અત્યાર સુધીમાં આટલા અબજો આટલા ખર્વ માણસો આવીને જમીન ગયા, 7.5 અબજ તો અત્યારે જ છે, 750 કરોડ ની વસ્તી અત્યારે જ છે. પણ આ સૃષ્ટિ જ્યારથી ચાલી આવી, જ્યારથી માણસ નું અસ્તિત્વ ધરાતલ ઉપર આવ્યું છે, ત્યારથી આજ સુધી કેટલા માણસો થઈ ગયા છે, જન્મ્યા હશે, જીવ્યા હશે ને મર્યા હશે, એ નાશવંત છે. તો શાશ્વત સ્વરૂપ કયું, શાશ્વત તત્વ કયું, તો એકમાત્ર આત્મા. આકાશ પણ શાશ્વત છે. આ જગ્યા રોગ કઈ છે આટલી, ફરી બીજો રોગ છે, પછી આ રોગ છે, પણ એટલે ભાગવાનું, જેને ભાંજગઢ કહેવાય. આ સૃષ્ટિ એક ભાંજગઢ છે, ભાંગે છે ને ઘડાય છે, ઘડાય છે ને ભાંગે છે. ભાંજગઢ નો અર્થ શું થાય, બનાવવું ને તોડવું, તોડવું ને બનાવવું, એનું નામ ભાંજગઢ. ભાંજ એટલે ભાગવું અને ગઢ એટલે બનાવવું. આખી સૃષ્ટિ ભાંજગઢ છે. શબ્દ નો અર્થ સમજો કે ભાંજગઢ એટલે શું, તો કશું શાશ્વત નથી. જે બને છે, થયું તે સૌ પડવાનું જાણો રે, રહેવાનું છે તે ઉર આણો. મહારાજ આટલું બોલ્યા છે. આ બધું તો પડવાનું જ છે, એને શું યાદ રાખશો, એમાં શું મોહ રાખશો, એમાંથી કયા સુખ મેળવશો શરીરમાંથી. શરીર અને મન સુખ કરતા દુઃખ વધારે આપે છે. આ શરીર અને મન આપણને સુખી કરતા દુઃખી વધારે કરે છે. ભલે સુખ 5% કે 2-5% હશે મન અને શરીર દ્વારાનું, પણ દુઃખ કડાપા જેને કહીએ, આ શરીરના નવડાવો, ધોવડાવો, ખવડાવો, પીવડાવો, સુવાડો, ઉઠાડો, વ્યવહાર કરાવડાવો, જાઓ આવો, ટિકિટ લઈ આવો, બેગો તૈયાર કરો, ભાગો, ગાડી પકડો. આ જગત, આ દુનિયા, એટલે શરીર કોઈ દિવસ સુખ આપતું નથી. આપશે તો બહુ જુજ સુખ આપશે, શરીર દુઃખ જ આપ્યા કરે, દુઃખ જ. એટલે શરીર એ તો સુખ દુઃખ નું ઘર છે, પણ સુખ ઓછું અને દુઃખ વધારે. તો સત્ય સ્વરૂપમ અચલમ, એ અચલ સ્વરૂપ છે. ગુરુ મહારાજ અચલ સ્વરૂપ છે. આપ શાશ્વત છો અને એ શાશ્વત સ્વરૂપ આપનું અમે આપના દર્શન કરીએ છીએ. ગુરુ ભગવાનના દર્શન આ સ્તુતિની અંદર, એક એક સ્તવનના શબ્દ નામની અંદર અનેક દર્શન, અનેક રૂપરૂપાય, અનેક નામથી દર્શન થયા કરે છે જય મહારાજ.